चरणों की तरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो प्रश्न 107 जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो एमा क्वेश्चन नंबर 107 अनेकांत नो विभाग चाले छे अने कॉम्प्यूटर में गो टू पेज नंबर 332 क्वेश्चन 107 सम्यक एकांत अने मिथ्या एकांत कोने कहे छे। अनेकांत नी बात करी हवे आपणे एकांत नी बात करीए छे। एक ज अंत आपणे एमां ज वापरीए छीए ज ज महत्वनो छे। कोई पण वस्तुमां ज मूकीए एटले पछी बीजा नी शक्यता रहे नहीं, बीजाने अवकाश रहे नहीं। क्यांय ज वच्चे मूकी दीधो आ ज आम ज तेम ज छे એ જ મૂકવાથી બીજા બધાને આપણે કાપી નાખીએ છીએ ગુજરાતી ભાષામાં। આપણે જ મૂકીએ એટલે જ મૂકવાથી બધું જ બીજું બધું કપાઈ જાય, બીજા બધાનો પછી અર્થ રહે નહીં, બીજા બધાને આપણો બીજા બધાનો નિષેધ કરી દઈએ છીએ આપણે। આમ જ હું જ કહીશ એમ થશે એમાં હું એ જ મૂક્યો એટલે પછી બીજાને કોઈને કહેવાનો અધિકાર રહ્યો નહીં। આ કહેશે તેમ જ થશે એટલે જ મૂક્યો એટલે પછી એને જ કહેવાનું, બીજા કોઈને કહેવાનો ચાન્સ મળે નહીં, અધિકાર મળે નહીં। એટલે જ જ્યાં જ્યાં મૂકીએ એ બધે એકાંત થઈ જાય। એટલે કોઈ પણ શાસ્ત્રના વચન હોય એવા શાસ્ત્રના વચનમાં આપણે જ મૂકી દઈએ એ જ મૂકવાને લીધે થઈને શું થાય કે પછી એના સિવાય બીજી રીતે વિચાર કરવાનો જ નહીં, એમ કહ્યું એ તમારે સ્વીકારી જ લેવું પડે। એ જ કર મૂકીને આપણે એકાંત કરીએ, એ જ છે એ એકાંત દર્શાવનારી વસ્તુ છે જ્યાં જ મૂક્યો ત્યાં। હવે જો જ નથી મૂકતા અને એને એ જ વાક્યને આપણે આમ જ રાખીએ તો બીજા વાક્યને ઉમેરવાનો તમને અવકાશ મળે। હું જ કહીશ એમ કહી દઈએ એટલે પછી નક્કી થઈ ગયું કે બીજા કોઈએ તો કહેવાનું નથી, જ મૂક્યો હવે એની જગ્યાએ હું કહીશ તો પછી બીજા પણ હજી કહી શકશે અને બીજા પણ કહેશે, પણ જ મૂક્યા પછી અને આવતું જ નથી, પછી બીજાને કોઈને ચાન્સ જ નથી રહેતો। એટલે જ મૂકવાને લીધે થઈને શું થાય છે એ પહેલા ગંભીરતા સમજવાની જરૂર છે કે તમે જ્યારે એકાંત કરી દો છો, જ મૂકવાથી એકાંત કરી એકાંત કરો છો એટલે બીજી બધી વાતને તમે જાણે અજાણે પણ નિષેધ કરી દો છો। એટલે જ મૂકતા પહેલા વિચાર કરવો કે આ આમ જ છે, અને જ્યારે જ મૂકવામાં આવે ત્યારે એક વાત નક્કી થઈ જાય કે તમને 100 ટકા નહીં, હું તો એમ કહું કે 1000 ટકા તમને વિશ્વાસ છે કે હવે આનાથી બીજું કોઈ વાત છે જ નહીં, તો જ મુકાય, નહીતર જ મુકાય નહીં। તમને એમ અવકાશ હોય કે ના કદાચ બીજી રીતે પણ હોઈ શકે, એક ટકો પણ બીજી શક્યતા લાગતી હોય તો આપણે જ મુકાય નહીં, એટલે એવું એકાંત કરાય નહીં। એટલે ધર્મની બાબતમાં તો ખૂબ સમજવું જોઈએ કે આમ છે। જૈન દર્શનની અંદર કેટલી બધી વાત આવે પણ એ બધી વાતમાં કથનચિત શબ્દ આગળ લગાડવામાં આવે, જયારે કથનચિત શબ્દ આગળ લગાડવામાં આવે એટલે કે કોઈક અપેક્ષાથી આ કથન આમ છે, એટલે સ્પષ્ટ થઈ જાય કે હવે આની પાછળ બીજી કોઈ અપેક્ષાથી બીજું પણ કથન હોઈ શકે। તો જ તો મૂકે જ નહીં, જ તો મૂકવાનો નહીં, જ મૂકીને એકાંત નહીં કરવાનું, અને એને બદલે ઉલટું આગળ કથનચિત શબ્દ મૂકે। કથનચિત શબ્દ એટલા માટે મૂકે કે જુઓ આ મેં કહ્યું છે તે બરાબર છે પણ કોઈક અપેક્ષાથી બરાબર છે, કોઈ બીજી અપેક્ષાથી કોઈ તમને બીજી વાત સમજાવે તો એ પણ બરાબર હોઈ શકે। એટલે એના જ વિરુદ્ધની વાત જે મેં વાત કહી છે એનાથી તદ્દન વિરુદ્ધ વાત જે છે એ કોઈક બીજી અપેક્ષાએ સત્ય હોઈ શકે. મુનિ સમજાવે છે, મહાપુરુષો સમજાવે છે, સદગુરુ સમજાવે છે, બધા જ જૈન દર્શનનું સ્વરૂપ જે છે આ રીતે જ સમજાવે છે. એટલે સ્યાદ વાતથી સમજાવે છે. જો જ મૂકવામાં આવે, કથનચિત મૂકવામાં જ ના આવે, કથનચિત ન મૂકીએ તો પણ હજી જ નથી મૂકતા ત્યાં સુધી તો ચાન્સ છે કે બીજું કંઈક હોઈ શકે. પણ આ તો મહાપુરુષો તો હંમેશા કયા વાદનું કથન છે એ આપણને એના ઉપરથી જ ખબર પડી જાય કે આ સ્યાદ વાદનું કથન છે કે નથી, એ તરત જ ખ્યાલ આવી જાય કે ના આમાં જ મૂક્યો છે તો એકાંત કર્યું છે, આમાં અનેકાંત રહ્યું જ નથી, ખ્યાલ આવી જાય. અને એ તો એટલી બધી એટલું બધું ધ્યાન રાખે, એટલી બધી તકેદારી રાખે છે મહાપુરુષો કે જ્યાં એમને લાગે કે સહેજ પણ કોઈક અપેક્ષાએ જો આમાં શક્યતા છે તો એ જતો નથી મૂકતા, પણ ઉલટું આગળ કથનચિત શબ્દ ઉમેરી દે છે કે કથનચિત આમ છે, એટલે બીજી કોઈક અપેક્ષા એની સાથે છે જ છે ને છે જ. અહીંયા એકાંતની વાત છે, એટલે હવે એકાંત કરવું છે. આપણે અનેકાંત તો કર્યું આ રીતે, પણ હવે એકાંત કરવું છે. એકાંતમાં જે છે વાત એ લેવી છે કે એક જ પ્રકારે વાત હોય, બીજી પ્રકારે વાત હોય જ નહીં. આત્માની વાત હોય અને એમાં આત્મા તરફ દ્રષ્ટિ કરવાની વાત આવે, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શું, અને એની જ જયારે વાત આવે ત્યારે આપણે સમ્યક એકાંતને જ ગ્રહણ કરીએ. કેમ કે આમાં પણ જવાશે, આમાં પણ જવાશે એમ આત્મામાં જવાય નહીં, એટલે ત્યાં આપણે સમ્યક એકાંત ગ્રહણ કરીએ કે આ જ સાચું. પછી એમાં જ મૂકી દઈએ, આત્માનું જે સ્વરૂપ છે એમાં જ મૂકી દઈએ, સમ્યક એકાંત કરીએ. કોઈ કે તમે આ એકાંત કરી દીધું ને જ કરીને, બીજાના અવકાશ જ ન રહેવા દે, તો કઈ કહા પ્રભુ એમ જ છે. આત્માના સ્વરૂપમાં તું બે પણ વાત કરી એમ નહીં ચાલે. જ્યાં જવું છે, દ્રષ્ટિનો વિષય આત્માનો જે બતાવ્યો છે, ત્યાં સમ્યક એકાંત કરવામાં આવે. ગુરુદેવે પણ કહ્યું છે કે હા એ એકાંત છે, પણ સમ્યક એકાંત છે, તું સ્વીકારી લે. હવે તું એમાં જો આડો અવળો થઈશ તો તું આત્મામાં નહીં જઈ શકે. સ્પષ્ટ ગુરુદેવ ઘણી વખત કહે કે હા એકાંત છે ને સમ્યક એકાંત છે, હવે એ જ ગ્રહવું રહ્યું, એ સિવાય બીજી વાત નથી. એટલે શું છે કે એક જ લક્ષ્ય બીજી બીજે ક્યાંય જવા નથી દેવા માટે એવું સમ્યક એકાંત જે છે એ તમને પકડાવવામાં આવે કે આ જ છે, તું હવે આના સિવાય બીજે ક્યાંય નહીં જા. અને ખાસ કરીને મુખ્યત્વે એક જ જગ્યાએ કે જ્યાં આત્મામાં જવું છે, તો કયા આત્માને પકડવો, કેવા આત્માને પકડવો, ત્યાં સમ્યક એકાંતનો ખૂબ ઉપયોગ કરવામાં આવે. તો સમ્યક એકાંતનું એ રીતે મહત્વ છે. આપણે જેમ કહ્યું કે અનેકાંત જેવું દર્શનનું જેવું સ્વરૂપ છે, જૈન દર્શનનું અનેકાંત સ્વરૂપ છે, એ જ પ્રમાણે સમ્યક એકાંતનું આ મહત્વ છે કે જ્યારે તમારે આત્મામાં જવું છે ત્યારે પછી અનેકાંત કરીને બેસશો તો નહીં ચાલે વાત. એટલા માટે સમ્યક એકાંતને પણ સમજવું પડે. કોઈને એમ થાય કે તો આપણે બધું અનેકાંત પ્રમાણે જ કહીએ તો ચાન્સ રહેવા દઈએ, એમ કે 0.1% ચાન્સ હોય તો પણ એમ કહે કે કોઈક પ્રકારે એમ પણ હશે, ના બધે એમ ન લાગુ પડે. આત્મામાં જવું છે તો એક જ રીત છે, એક જ પદ્ધતિ છે, એટલે પછી ત્યાં એકાંત જ કરવું પડે. એટલા માટે એવા એકાંતને સમજવા માટે થઈને અહીંયા સમ્યક એકાંત શું અને પછી એમાં ખોટું મિથ્યા એકાંત શું એ પણ સાથે સમજવાનું આવે, એટલે આ પ્રશ્ન થયો. આ પ્રશ્ન સમ્યક એકાંત અને મિથ્યા એકાંત કોને કહે છે હવે આપણે સમજીએ. બહુ સહેલું છે, પણ મૂળ કારણ આપણે સમજતા હોય શા માટે તો વધારે સમજાય. સમ્યક એકાંતમાં અહીંયા કહે છે કે પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહીં હોવાપણું આદિ વસ્તુનું જે સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એક દેશનો એક પડખાનો વિષય કરનાર નય તે સમ્યક એકાંત છે. આ ગઈ વખતે આપણે કર્યું હતું. એમાં જે વાક્ય આખું જે મૂક્યું છે એમાં મૂળ વાત તો પછીના પાર્ટમાં છે. પહેલો પાર્ટ જે છે એ તો સમજાવવા માટે કહ્યો છે. પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહીં હોવાપણું એ વાક્યની વાત નથી. એ વાક્ય તો અનેકાંતરૂપ જ છે. બે વાત આવી ગઈ ને, પોતાના સ્વરૂપે હોવાપણું, પરરૂપે નહીં હોવાપણું, બરાબર છે, એની વાત નથી. પણ એને તમારે લક્ષમાં રાખવું. અને પછી જે એકાંતની વાત જે સમજાવી છે એ તો બીજા વાક્યમાં છે. પોતાના સ્વરૂપે હોવાપણું, પરરૂપે નહીં હોવાપણું વગેરે એ પ્રમાણે જે આત્માનું સ્વરૂપ છે, બરાબર, એની અપેક્ષા રાખીને, એટલે એને તમે બેક ઓફ માઇન્ડ રાખીને, એ તો તમારે રાખવાનું. અને પછી હવે વાત આગળ કરે છે કે પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એક અંશનો, પદાર્થ એટલે અહીંયા પણ આત્મા લઈએ છીએ અને એ આત્માનો એક દેશ એક જ રીતે એક પડખાનો વિચાર કરીએ. હવે પ્રમાણ દ્વારા શબ્દ મૂક્યો એનો અર્થ શું થયો કે તમે જુદા જુદા નયથી એ આત્માને જાણ્યો, 25 જુદી જુદી રીતે જાણ્યો, 25 નય થયા. દરેક અંશ એક એક વાત આત્મા વિશે કહે છે, આત્મા વિશે કહેનાર 25 વાક્યો તમે મૂક્યા, દરેક વાક્ય સાચા છે, પણ એના દ્વારા જે આખું જ્ઞાન થયું તો એ પ્રમાણ જ્ઞાન થયું. સામાન્ય રીતે આપણે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બે લઈએ અને એનાથી જે જ્ઞાન છે એને આપણે પ્રમાણ જ્ઞાન કહીએ છીએ. પણ એમાંનો કોઈ એક જ અંશને પકડીએ, એટલે 25 પકડ્યા હતા એની જગ્યાએ એક પકડીએ તો એ સાચો છે. પણ એ શું છે કે એક જ સાઈડનો વિચાર કરનાર છે, એક પડખાને કહેનાર છે, એક દ્રષ્ટિકોણથી એ વાત સત્ય છે. એટલા માટે એવા નહીંને એકાંત કહેવાય, પણ છતાં એ છે તો સાચો ને, દર્શાવે છે તો આત્માનું સ્વરૂપ, એટલે સમ્યક એકાંત થયું. આત્માનું સ્વરૂપ છે, તમે જુદા જુદા નયથી જાણો છો, એક નયથી તમે એને એમ કહો છો કે નિત્ય છે, બીજા નયથી એમ કહો છો કે શુદ્ધ છે, બરાબર, ત્રીજા નયથી એમ કહો છો કે ત્રણેય કાળ રહેનારું ત્રિકાળી છે. એ જુદા જુદા નયથી જુદી જુદી વાત તમે કરો છો, એ દરેક નય છે સાચો, અને એ બધા નયને તમે ભેગા કરો છો ત્યારે પ્રમાણ જ્ઞાન થયું. પણ દરેક નય તો સાચો જ છે ને, સમ્યક છે ને, એટલે એક નયથી એવા એક નયથી જોઈએ તો એ એકાંત થયું, એક જ અંત, પણ છે સમ્યક, છે સમ્યક. હવે એની વાત જયારે કરવામાં આવે ત્યારે અહીંયા કહ્યું કે એવો એક વિષય કરનાર નય છે તે સમ્યક એકાંત છે. જો અહીંયા વધારે સમજાવ્યું છે, આપણે ગઈ વખતે કર્યું છે, કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. એકાંત તો થયું બરાબર, પણ પછી બીજા પણ સાથે રહેલા ધર્મનો જો નિષેધ કરી દેવામાં આવે કે વસ્તુ નિત્ય જ છે એટલે બીજાને ચાન્સ રહ્યો નહીં. આપણે પહેલા વાત એ શરૂઆતમાં જ સમજી લીધી, જો નિષેધ કરી દેવામાં છે તો સમ્યક, નિત્ય છે એમાં કોઈ અસત્ય તો છે જ નહીં, સ્વરૂપ તો નિશ્ચયથી એવું જ છે કે નિત્ય જ છે આત્મા, છતાંય નિત્ય છે એની સાથે જ જોડીએ ને પછી એમ કહીએ કે આત્મા નિત્ય જ છે એટલે પછી અનિત્ય બીજો કોઈને ચાન્સ રહેતો નથી. પર્યાય અપેક્ષાએ અનિત્ય છે આત્માનું સ્વરૂપ, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે એનો નિષેધ થઈ જાય જો જ લગાવી દઈએ તો, બરાબર ને. દ્રવ્યથી આત્માનું સ્વરૂપ નિત્ય અને પર્યાયથી અનિત્ય, પર્યાય એ બદલાય આત્મા, આત્મા પર્યાય એ બદલાય, એની અવસ્થામાં બદલાય, પણ દ્રવ્ય તરીકે તો બદલાતો નથી, એવો ને એવો જ રહે છે. બદલાવા પણ જે થાય છે તો પર્યાયમાં થયું એટલે પર્યાય આત્મા બદલાય, નિત્ય છે છતાં પણ એ અનિત્ય થયો, તો એ બંને વાતને આપણે તો સ્વીકારવી છે. એટલા માટે થઈ અને આપણે ત્યાં એકાંત જો એક લઈ લઈએ અને બીજાનો નિષેધ કરીએ, બીજા ધર્મનો નિષેધ કરીએ તો એ પછી એવું એકાંત, એકાંત સાચું હોવા છતાં પણ ખોટું થઈ જાય. એટલે એ વાત અહીંયા કહી કે કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. એટલે તમે નિત્ય કહો અને પછી એને એકાંતે લઈ લો કે નિત્ય જ છે તો પછી મુશ્કેલી થાય. નિત્ય છે એ સત્ય છે, પરમ સત્ય છે એ તો સ્વીકારવાનું છે, એને પકડીને તો આગળ વધવાનું જ છે, પણ છતાંય તમારે એમાં અવકાશ રાખવાનો કે એ પર્યાય બદલાય છે એટલે પર્યાય અનિત્ય છે, એટલો તમારે અવકાશ રાખવો પડે. એ અવકાશ ન રાખવાને કારણે વેદાંતમાં મુશ્કેલી થઈ છે. વેદાંતની માન્યતામાં મુશ્કેલી થવાનું કારણ જ એકાંત છે, અનેકાંત નથી એટલે જ મુશ્કેલી છે. કેટલી બધી વસ્તુ સત્ય છે જૈન દર્શન પ્રમાણે છે, પણ બધી એકાંતે લઈ લીધી છે એટલે પછી બીજી વાત રહેતી નથી, એટલે પછી પ્રોબ્લેમ થયા છે. હવે પ્રશ્ન 108માં અહીંયા કહે છે કે સમ્યક એકાંત અને મિથ્યા એકાંતના દ્રષ્ટાંત આપો. એમાં ઉત્તરમાં આપ્યું છે કે સિદ્ધ ભગવાનનો એકાંત સુખી છે, સિદ્ધ ભગવાનો એકાંત સુખી છે, જેટલા પણ સિદ્ધ ભગવાન થયા છે એમને માટે વાત લખી છે. એમ જાણવું તે સમ્યક એકાંત છે, કેમ કે સિદ્ધ જીવોને બિલકુલ દુઃખ નથી એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે. સિદ્ધ ભગવાનો એકાંત સુખી છે, એમાં એકાંત શબ્દ મૂકીને જ કહી દીધું, એટલે જ મૂકવાની જરૂર રહી જ નહીં, એ વાત અંદર મૂકી દીધી. એ સુખી છે સિદ્ધ ભગવાનનો સુખી, અથવા તો બીજી રીતે આ જ વાક્ય એમ કહેવાય કે સિદ્ધ ભગવાનો સુખી જ છે, બરાબર છે, એમ પણ લખી શકાય. અને સિદ્ધ ભગવાનો એકાંત સુખી જ છે, બંનેનો અર્થ એક જ થાય, એટલે પેલો જ પાછળ મૂકવાને બદલે આમાં એકાંત શબ્દ મૂકીને કરી દીધું. એમ જાણવું એનો અર્થ શું થયો કે બીજી શક્યતાને તમે કાઢી નાખી, એટલે બીજી શક્યતા શું હોય, દુઃખની, તો દુઃખ નથી એમાં આવી ગયું. હવે તમે એમાં એમ ના ઉમેરી શકો કે કોઈ અપેક્ષાએ સિદ્ધ ભગવાન દુઃખી છે, એ હવે તમારાથી ઉમેરી શકાય નહીં. હવે તમને બરાબર 100% ખાતરી છે, 1000% ખાતરી જ છે કે સિદ્ધ ભગવાન કોઈ અપેક્ષાએ દુઃખી નથી, તો તમે એકાંત કરો, એમાં ના નથી. તમે જાણો જ છો કે સિદ્ધ ભગવાન કોઈ રીતે દુઃખી થાય જ નહીં, કોઈ રીતે, પછી વિચાર કરો, કોઈ 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 ના કોઈ રીતે નથી થતા. ત્યાં નિગોદના જીવો રહ્યા છે ને, સિદ્ધ શિલા ઉપર નિગોદના જીવો પણ રહ્યા છે ને, ભલે રહ્યા, સિદ્ધ ભગવાનને કઈ નથી, સિદ્ધ ભગવાન સુખી જ છે. તમે બરાબર નક્કી કર્યું છે તો પછી મૂકો એકાંત, કોઈ વાંધો નથી, એમાં હવે અનેકાંત કરવાની જરૂર નથી, તમને બરાબર નિષેધ તમે કરી શકો છો. સિદ્ધ ભગવાનો સુખી જ છે એમ કહેવું, અથવા તો સિદ્ધ ભગવાનો એકાંત સુખી છે એમ કહેવું અથવા જાણવું, તે એકાંત છે, પણ કેવું એકાંત છે, સમ્યક, સાચું, એટલે સમ્યક એકાંત છે. કેમ કે સિદ્ધ જીવોને બિલકુલ દુઃખ નથી, એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે. હવે નક્કી થઈ ગયું કે એમાં નથી, નથી પછી જ તમે એમ કર્યું છે કે નથી જ. સર્વજીવો એકાંત સુખી છે, જુઓ, સર્વજીવો એકાંત સુખી છે, આ બીજું વાક્ય મૂક્યું. એમ કહીએ તો શું થાય, એનો અર્થ એમ થયો કે સર્વજીવો સુખી જ છે એમ, સર્વજીવો એકાંત સુખી છે, અથવા તો એમ કહેવાય કે સર્વજીવો સુખી જ છે. વાક્ય આગળ પછી દુઃખનો અવકાશ જ ન રહે તો લાગે કે ના, વાત બરાબર બેસતી નથી. જીવો દુઃખી પણ હોય, પર્યાયમાં કોઈક અપેક્ષાએ દુઃખી પણ હોય, શુદ્ધ નિશ્ચય નહીંથી તો સુખી જ છે, પણ પર્યાયમાં દુઃખી પણ છે, એટલે વાત બરાબર નથી. સાચું છે, છતાં પણ તમે એકાંત કર્યું એટલે બરાબર નથી. જો એકાંત ન કરો અને સર્વજીવો સુખી છે એમ કહીએ તો વાંધો નથી, સર્વજીવો સુખી છે, બરાબર છે, પછી આગળ કહેવાય, પણ પર્યાય એની પર્યાયની અપેક્ષાએ દુઃખી પણ છે, પણ એ તો તમે એકાંત કરીને કાઢી નાખ્યું. એટલે સર્વજીવો એકાંત સુખી છે એમ કહેવું, અથવા તો સર્વજીવો સુખી જ છે એમ જાણવું અથવા એમ કહેવું, એ મિથ્યા એકાંત છે. એની એ જ વસ્તુ કેવી રીતે ખોટી થઈ જાય છે જોયું, વસ્તુ તો બરાબર છે, જીવો સુખી છે, પણ એ જ વાત ખોટી કેમ ઠરી જાય છે, કે તમે એકાંત કર્યું માટે ઠરી જાય છે ખોટી. એટલે વેદાંતની માન્યતા ખોટી જયારે આપણે ઠરાવીએ છીએ જૈન દર્શન પ્રમાણે, તો આ રીતે ખોટી ઠરી જાય છે કે એકાંતે એમને ઘણું લઈ લીધું છે, કે એકાંતે કહી દીધું કે આમ જ છે, આમ જ છે, આમ જ છે, આત્મા છે બસ, પછી પર્યાયની વાત જ એમણે કાઢી નાખી, પર્યાય પ્રમાણે એનું સ્વરૂપ લીધું જ નહીં, આત્મા બસ, આત્મા બ્રહ્મનો અંશ છે કહીને એમને કહેવું શું છે કે શુદ્ધ છે, કહેવું એ છે, પણ એમની કહેવાની રીતમાં ભૂલ પડી ગઈ છે, એમની કહેવાની રીતમાં ભૂલ પડી છે. ખરેખર તો એ બધા વાક્યો આપણને આપે ને તો સુધારી આપીએ, કહેવાની રીતમાં ભૂલ થઈ ગઈ છે બિચારાને, જે કહેવા ધાર્યું હતું એમાં પકડવામાં મૂળ, એનું કારણ શું થાય છે, મૂળ વસ્તુ એ છે કે પોતે અનુભવ વિનાની વસ્તુ લખો ને એટલે આવું થાય. વેદાંત આખું આવ્યું ક્યાંથી, વેદાંત એક તીર્થંકર ભગવાનની વાણીમાંથી જ આવેલી વસ્તુ છે, એમાંથી એમને થોડું થોડું પકડ્યું, અને થોડું થોડું પકડી, અને પહેલા પકડનારે તો બરાબર સારી રીતે પકડ્યું, એને બીજાને કહ્યું ત્યારે એમાં વચ્ચેની વસ્તુઓ ક્યાંક 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 કોક શબ્દો નીકળી ગયા જે મહત્વના હતા, કે ભાઈ આ આ અપેક્ષાથી આમ છે, પેલા અપેક્ષા કાઢી નાખી, એ કથનચિત શબ્દો કાઢી નાખ્યા, એટલે એકાંત કર્યું. પછી બીજાએ ત્રીજાને કહ્યું, ત્રીજાએ ચોથાને કહ્યું, એમાં અનુભવ નથી, પરંપરાએ નથી આવ્યું ને, આપણે પરંપરાનો અર્થ એ રીતે કંઈક અનુભવ સહિત હોય તો પરંપરા થાય, એ બીજા બધા પરંપરાનો અર્થ એમ માને કે મેં સ્મિતાબેનને કહ્યું, અને સ્મિતાબેને સુશીલાબેનને કહ્યું, સુશીલાબેન તમને કહ્યું, રાજુલબેનને કહ્યું, એટલે પાછું આવે ત્યારે બદલાઈ જાય. હવે કોઈ અનુભવ ના કર્યો હોય, એમાં એકે કર્યો હોય, બીજાએ ના કર્યો હોય, અથવા તો બીજાએ કર્યો હોય ત્યારે એમને મળ્યું ત્યારે ખોટું મળ્યું એટલે એમને પ્રોબ્લેમ થયા હોય, બધું ઘણું બધું થાય ને. પહેલા એ અનુભવ નથી કર્યો, પહેલા ત્યાંથી શરૂઆત થાય. જો એને અનુભવ કર્યો હોય તો તેની વાણી તો સત્ય આવી જોત, પણ એના એમને અનુભવ કર્યા વગર કહી દીધું. એટલે આ આ એક વેદાંતમાં આવું થયું છે. વેદાંત ખરેખર જોવા જઈએ તો એ પણ મારી ધારણા પ્રમાણે હું તમને કહું, એ અનાદિનું જ છે. એને ગમે તે નામ આપવામાં આવ્યું, વેદાંત કહો અથવા તો અન્ય માન્યતા કહો, જે જૈન દર્શનની માન્યતામાં આવ્યા અને પછી એમનાથી એ પાળી શકાય નહીં, કોઈક રીતે જુદા પડ્યા ત્યારે ઘણું બધું સત્ય લઈને ગયા, પણ સાથે સાથે એ સત્યની સાથે બીજું અસત્ય પણ એમને પોતાનું અંદર ઉમેરી દીધું, એટલે આ બધા પ્રોબ્લેમ થયા. ઋષભદેવ ભગવાનના વખતમાં બધાએ દીક્ષા તો લઈ લીધી, ભગવાન લઈને નીકળ્યા એટલે બધાએ નીકળ્યા સાથે સાથે લઈ લીધી. હવે એમાં કેટલાક જીવો એવા હતા કે એમનાથી દીક્ષા પાળી નહીં શકાય, એ પછી જુદા પડ્યા. ભગવાનની દેશના સાંભળીથી ભગવાન પાસેથી સમજાતા બધું હતું, તેમ છતાં હવે પૂરેપૂરું સમજ્યા નહોતા અને બહાર આવ્યા, લંગોટી પહેરીને રહી ગયા અને જુદો આખો શરૂ કર્યો સંપ્રદાય. એટલે કેટલી માન્યતાઓ એમની અસ્પષ્ટ હતી અને અસ્પષ્ટતા હતી એટલે એને સ્પષ્ટ કરવા માટે કોઈકે કંઈક અંદર ઉમેર્યું અને એ પછી ચાલુ થયા નવા ધર્મ. એટલે દરેક સમયમાં આ હોય, કેમ કે તીર્થંકર ભગવાન જયારે જયારે થાય ત્યારે ત્યારે એવું બનવાનું જ છે કે એમને પૂરેપૂરા ન સમજનારા, અસ્પષ્ટ સમજનારા જે છે એ બીજો સંપ્રદાય ઉભો કરવાના જ છે. અને એવું તો જગતનું સ્વરૂપ છે, રાગ દ્વેષનું સ્વરૂપ છે, એનો અહમ ન પોષાય એટલે એની સાથે નથી રહી શકતા. એ આમન્યામાં રહ્યા હોય અને ત્યાં બીજા કોઈકે કહ્યું કે જો આમ જ રહેવું પડશે તો પેલા એને એમ થઈ જાય કે અમને કેમ આમ કરે, એટલે કે અમે જુદા જઈશું, અમને ભગવાન પાસે અમે સાંભળ્યું છે ને, અમને ક્યાં નથી આવડતું, અમે જુદા જઈશું કરીને જુદા પડી જાય. અત્યારે આજ ચાલી રહ્યું છે ને કે અમને ક્યાં નથી આવડતું, અમને ખબર પડે અમારા શાસ્ત્રો છે, અમારા આગમ છે, કરીને જુદા પડી ગયા. પછી જ્યાં જ્યાં અસ્પષ્ટતા હતી એમાં પછી પોતાની કલ્પના ઉમેર્યું એટલે આખું શાસ્ત્ર કલ્પિત થઈ ગયું. જૈન દર્શનમાં ચાર ફિરકા અને આ બધું શું છે, બધું એવું જ છે. બીજા બધા દર્શન બધા થવાનું કારણ પણ એવું જ છે કે મૂળ વસ્તુનું સ્વરૂપ નહીં પકડ્યું. એટલે તીર્થંકરની હાજરી હોય ત્યાં સુધી સામાન્ય રીતે ન થાય. જેમ કે ગુરુદેવની હાજરી હતી તો ગુરુદેવની હાજરીમાં આ બધા કંઈ થયા નહોતા ને પછી બધા જુદા જુદા પોતપોતાના પાડીને બેસી ગયા અને બધા કંઈક રીતે ચલાવવા માંડ્યા. આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. આપણે તીર્થંકરની હાજરી હોય ત્યાં સુધી ન થાય, પછી જેવા તીર્થંકર જાય પછી તો ઝઘડા ઝઘડી બધું એવું છે. આપણે તો મૂળ વાત પકડવી. અહીંયા વાત એ ચાલી રહી છે, એકાંતની વાત ચાલી રહી છે. તો સર્વજીવો એકાંત સુખી છે એમ જાણવું તે મિથ્યા એકાંત છે, કેમ કે તેમાં અજ્ઞાની જીવો વર્તમાન દુઃખી છે તેનો નકાર થાય છે, તેનો નિષેધ થાય છે. અજ્ઞાની જીવો વર્તમાનમાં દુઃખી છે એ વાત પછી એમાં રહેતી નથી. જો આપણે એકાંતે બધાને સુખી કહી દઈએ તો એમ થાય છે. સર્વજીવો એકાંત સુખી છે એમ ન કહેવાય. સર્વજીવો સુખી છે એમાં આગળ લઈ શકીએ આપણે કે કથનચિત સર્વજીવો સુખી છે, ખરેખર એમ લખવું જોઈએ. કોઈક અપેક્ષાથી સર્વજીવો સુખી છે તો એ વાક્ય બરાબર કહેવાય, એ અનેકાંતનું વાક્ય થયું. એમાં પછી બીજી અપેક્ષાથી આપણે વાત કરીએ. હવે એમ નથી કહેવું ને કેવું છે તો આપણે કથનચિત ન લગાવીએ તો એટલીસ્ટ એટલું તો કરવું જોઈએ કે સર્વજીવો સુખી છે, પણ એકાંત સુખી છે એમ નહીં, એ ક્યારેક દુઃખી પણ છે. તો આ સર્વજીવો સુખી છે તે વાત સાચી છે, છતાંય એ મિથ્યા એકાંત થઈ જાય છે. કેમ કે એકાંત કર્યું ને એટલે સર્વજીવો સુખી જ છે એમ કરી દઈએ તો પણ એ જ થઈ જાય છે. એટલે એવા મિથ્યા એકાંત જે છે એને છોડવા બરાબર, અને સમ્યક એકાંત જે છે એને સમજીને પકડવાના છે, એને સમજવાના. સમ્યક એકાંત જે છે સાચું એકાંત છે, પણ એને એનું પ્રયોજન સમજવાનું કે કયા પ્રયોજન વસ એ વાત લેવાની છે. બીજું, સમ્યક જ્ઞાન તે ધર્મ છે. સમ્યક જ્ઞાન તે ધર્મ છે એમ જાણવું તે સમ્યક એકાંત છે. સમ્યક જ્ઞાન તે ધર્મ છે, એ તો વાત તો સાચી જ છે. એમ જાણવું તે એકાંત છે, સમ્યક એકાંત છે. કેમ કે સમ્યક જ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે. સમ્યક જ્ઞાન તે ધર્મ છે એમ જાણવું, અહીંયા એકાંત શબ્દ મૂક્યો નથી, સમ્યક જ્ઞાન એકાંતે ધર્મ છે એમ નથી મૂક્યું. અહીંયા એવું એવું નથી લખ્યું જેમ ઉપરના વાક્યમાં જેમ લખ્યું ને કે એકાંતે સુખી છે, એવું મૂક્યું નથી. ભગવાન સિદ્ધ ભગવાનો એકાંતે સુખી છે એવી રીતે અહીંયા આમાં એવું મૂક્યું નથી કે સમ્યક જ્ઞાન એકાંતે ધર્મ છે એમ અહીંયા નથી મૂક્યું. માત્ર એટલું જ લખ્યું છે કે સમ્યક જ્ઞાન તે ધર્મ છે. એટલે પાછળ ખરેખર તો બીજો અર્થ તમને ઉમેરવાનો ચાન્સ મળે છે, એટલે તમે એમાં એમ થઈ જાય છે કે એમ જાણવું તે સમ્યક એકાંત છે. કેમ કે સમ્યક જ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે, સમ્યક જ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે. એટલે આમાં આગળ કથનચિત નથી લગાડ્યું એટલે એ અપેક્ષાએ એને એકાંત કહેવાય. કથનચિત શબ્દ નથી મૂક્યો, કથનચિત મૂક્યો એટલે અનેકાંત થઈ જાય. બીજું જ નથી લગાડ્યો છતાં પણ વાક્ય એ રીતે મૂક્યું છે એટલે એમાં બીજો ગર્ભિત અર્થ લઈ શકાય એવો છે. એટલે અહીંયા એમણે સમ્યક એકાંતના ઉદાહરણમાં લીધું છે. પણ આ ઉદાહરણ સમ્યક એકાંતને સમજવા માટે આના કરતા ઉપરનું ઉદાહરણ છે ને એ વધારે એપ્રોપ્રિયેટ છે. સમ્યક એકાંત આપણે જે સમજવું એના માટે સમ્યક જ્ઞાન તે ધર્મ છે, એનામાં એ વાત આવી જાય કે સમ્યક જ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે એ વાત એમાં ગર્ભિતપણે આવી જાય છે, સમજાવવું છે. ત્યાગ તેજ ધર્મ છે, ત્યાગ તેજ ધર્મ છે. જો એમ જાણવું તે મિથ્યા એકાંત છે. આ ઉદાહરણ બરાબર છે. ત્યાગ તે ધર્મ છે એમ કહેવાને બદલે ત્યાગ તેજ ધર્મ છે એટલે પછી બીજા ધર્મને અવકાશ રહ્યો નહીં, જ મૂકી દીધો ને. અથવા તો આને એમ પણ કહેવાય કે ત્યાગ એકાંતે ધર્મ છે, એમ કહો કે ત્યાગ તેજ ધર્મ છે. બરાબર, બે રીતે લખી શકાય. પણ એ બંને એકાંત થયા અને પછી શું થાય કે ત્યાગ જે ધર્મ છે એનું જે જોર હતું, એનું વજન હતું, એ બધું ઉડી ગયું. જ મૂકીને તમે એકાંત કરી અને એની અંદર જે રહેલો ભાવ જે છે એ આખો નકામો કરી નાખો છો. સારી વાતને તમે ખરાબ કેવી રીતે બનાવો એક જ મૂકવાથી? સરસ વાત છે કે ત્યાગ તે ધર્મ છે, બહુ સુંદર વાત છે. વાત પણ બરાબર છે, સત્ય પણ છે, બધું બરાબર છે. પણ એ જ મૂક્યો ને એટલે વાત ખલાસ કરી નાખી, એનું નિકંદન કાઢી નાખ્યું મૂળ વાતનું. ત્યાગ તે ધર્મ છે એમ જ કહેવું જોઈએ, પણ એને બદલી અહીંયા ત્યાગ તેજ ધર્મ છે એટલે બીજો કોઈ ધર્મ નથી. એમ જાણવું તે મિથ્યા એકાંત છે. કેમ કે ત્યાગ સાથે સમ્યક જ્ઞાન હોવું જ જોઈએ એમ તેમાં આવતું નથી. આ આપણે બીજી વાત બીજી રીતે લીધું. અને આપણે તો એ રીતે પણ લઈએ કે ત્યાગ સિવાય બીજો પણ કંઈક ધર્મ છે, ત્યાગ માત્ર ધર્મ છે એમ નથી. એટલે પછી બીજાની વાત પણ એમાં આગળ રહે છે. અને બીજી રીતે લઈએ તો કે ત્યાગની સાથે સમ્યક જ્ઞાન હોવું જોઈએ, એટલે ત્યાગ અને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન બધું ધર્મ છે. બધું તમે એડ કરી શકો એવું તમે અહીંયા રાખવું જોઈએ. જ ન હોવો જોઈએ, જ ન હોવો જોઈએ એટલે એકાંતનું સ્વરૂપ અહીંયા આપણને આ રીતે સમજાવ્યું છે. આ મોક્ષ શાસ્ત્રમાંથી લીધું છે, તત્વાર સૂત્રમાંથી. પ્રશ્ન 109. હવે એકાંત અને અનેકાંતની વાત કરી એટલે હવે સ્યાદવાદની વાત સાથે આવી જાય. સ્યાદવાદ શું છે? ઘણાને મુશ્કેલી પડે છે કે સ્યાદવાદ ને અનેકાંતનો ગોટાળો. કશું ગોટાળો નથી, પ્રભુ એકની એક વસ્તુ છે. જયારે એને જણાવવી છે, વાણીમાં કહેવી છે, કહેવું એટલે વાદ. વાણીમાં કહેવામાં આવે તો વાદ થયો. એટલે એ અનેકાંતના સ્વરૂપને વાણીમાં દર્શાવીએ એટલે સ્યાદવાદ થયો. બહુ સિમ્પલ યાદ રાખવાની રીતે. પહેલા હું તમને યાદ રાખવાની રીતે કહું, સીધી વ્યાખ્યા કહીશ તો થોડું ઘણી વાર અઘરું પડે છે. એટલે પહેલા સમજી અને પછી વ્યાખ્યા પકડી તો બહુ ઈઝી થઈ જાય. સ્યાદવાદ, સ્યાત, સ્યાતનો અર્થ શું છે? કોઈક પ્રકારે, કથનચિત, ક્યારેક, એટલે બધા જ અર્થ થાય. સ્યાતની અંદર ક્યારેક, કોઈક પ્રકારે, કોઈક રીતે, બરાબર, કોઈક કારણસર, એ બધા જ અર્થ થાય. સ્યાત, સ્યાત શબ્દ બહુ સરસ શબ્દ છે. સ્યાત એટલે કોઈક પ્રકારે, વાદ એટલે કે આ જે કહેવામાં આવે છે કોઈક અપેક્ષાથી છે. એટલે જયારે અપેક્ષાથી કથન છે એવા કથનને આપણે કહેતા હોઈએ ત્યારે એ સમજાવવા વાળું અથવા કથન કહેવા વાળું અથવા તો કથન લખીએ એ બધો સ્યાદવાદ કહેવાય. એ પદ્ધતિ સ્યાદવાદની થઈ છે. એટલે અનેકાંત વસ્તુ જે છે એને જણાવવી છે આપણે, અનેકાંત છે તો સ્યાદવાદ થયો ને. તો વસ્તુના અનેકાંત સ્વરૂપને સમજાવવા વાળી કથન પદ્ધતિને સ્યાદવાદ કહે છે. કેટલાય લોકોએ ગોખી માર્યું હશે, પરીક્ષા લેવાય ને આની તો કેટલાય લોકોએ ગોખી માર્યું હોય. તમે પૂછો એટલે ધડધડાટ બોલી જાય. પરીક્ષા આપે, પાસ પણ થાય. ધર્મની પરીક્ષા હોય આ બાનામાં ઉપર, પછી બધું ગોખી નાખે. આપણે પછી આ વાત કરી, આમાંથી બે વસ્તુ ધર્મની કાઢીને બતાવી ત્યારે આવું તો મેં વિચાર્યું જ નહોતું. પણ ક્યાંથી વિચારો? પરીક્ષા માટે તૈયારી કરવી હોય તો ક્યાંથી વિચારો? પરીક્ષા માટે આપણે તૈયારી નથી કરતા. પ્રશ્નના જવાબ આપ્યા છે પણ પરીક્ષા માટે નથી. આ આપણે આત્મામાં જવું છે એટલે છે બધું સમજવાનું. જેટલું સમજાય તેટલું સમજવું, યાદ ન રહે તો કંઈ વાંધો નહીં. વ્યાખ્યા પણ યાદ રાખવાની જરૂર નથી, પણ સમજાય એટલું સમજવું. ભાવ પછી આપણે પકડી શકીએ. તો વસ્તુના અનેકાંત સ્વરૂપને સમજાવવા વાળી કથન પદ્ધતિને શ્યાદવાદ કહે છે. શ્યાદ એટલે કથનચિત, કોઈ પ્રકારે, કોઈ સમ્યક અપેક્ષાએ. વાદ એટલે કથન. શ્યાદવાદ અનેકાંતનો દ્યોતક છે, બતાવનાર છે. શ્યાદવાદ છે, શ્યાદવાદ એટલે કહેવાની પદ્ધતિ, કથનચિત કરીને કહેવાની જે પદ્ધતિ છે એ શું છે કે અનેકાંતને દર્શાવનાર છે. અનેકાંત જે છે એને દર્શાવનાર પદ્ધતિ છે તે શ્યાદવાદ છે. શ્યાદવાદ અનેકાંતનો દ્યોતક છે. એટલે મુશ્કેલી પડે બધાને આ બધી, આવા બધા શબ્દો આવે. બતાવનાર છે અનેકાંત અને શ્યાદવાદને દ્યોત દ્યોતક સંબંધ છે. ન બેસે તો કઈ નહીં, એમાં બહુ કઈ ચિંતા કરવાની જરૂર નથી. ખરેખર શું છે સમજાવું. દ્યોત દ્યોતક સંબંધ એટલે શું છે કે પેલું દ્યોત છે ને પેલું દ્યોતક છે. બતાવનાર કોણ છે? એ દ્યોતક. બતાવનાર કોણ છે? દ્યોતક. શ્યાદવાદ છે, એ કહેનાર છે ને, એ કથન પદ્ધતિ છે એ બતાવનાર છે. એ પદ્ધતિ જે છે શ્યાદવાદ એ દ્યોતક છે. અને દ્યોત કોણ છે? તો અનેકાંત. બરાબર, જેમ વાચ્ય અને વાચક આપણે લઈએ છીએ ને એ પ્રમાણે આમાં પણ સમજવાનું. બરાબર છે. હવે અહીંયા બીજું લીધું છે પ્રવચન સારમાંથી, અડધેથી લીધું છે. આખી મૂળ ગાથા 115 કરવી પડે તો બરાબર સમજણ પડે એવું છે. પણ છતાંય એમને જેટલું સમજાવવું છે એમાંનું આપણે થોડું લઈએ કે બહુ સુંદર ગાથા છે. 115 એની વાતમાં લીધી છે પણ અડધેથી લીધી છે. બીજું અહીંયા લખ્યું છે કે એવું જે અનંત ધર્મોવાળું દ્રવ્ય તેના એક એક ધર્મનો આશ્રય કરીને વિવક્ષિત અવિવક્ષિતના વિધિ નિષેધ વડે પ્રગટ થતી સપ્તભંગી સતત સમ્યક રીતે ઉચ્ચારવામાં આવતા સ્યાતકારરૂપી અમોઘ મંત્ર પદ વડે જ કારમાં રહેલા સઘળાય વિરોધ વિષના મોહને દૂર કરે છે. મૂળ તો આ વસ્તુ આખી ક્યાંથી લીધી છે? 115મી ગાથામાં જે વાત જે લેવામાં આવી છે એ સપ્તભંગીની, એ સપ્તભંગીની વાતને અંતે પછી લેવામાં છે. સપ્તભંગી પૂરી કરી ત્યાર પછીથી એમ સમજાવ્યું કે આમાં જે જ દ્વારા જ મૂકીએ ને એટલે જ કાર આમ જ છે, જ કરીએ એટલે શું થાય કે એકાંત થઈ જાય. એ એકાંત થવાને લીધે થઈને આપણે હમણાં જેમ વાત કરી એ પ્રમાણે સારી વસ્તુ જે છે એ આખું ખોટું થઈ જાય. બરાબર છે ને? જ મૂકવાને લીધે થઈ તો જને લીધે થઈ અને શું થાય કે એ વસ્તુ જે છે સારું હતું એ ખોટું થયું, એટલે કે એ વિરોધનું વિષ થયું. અહીંયા કેવું છે કે એ બધું આખો વિરોધ છે, એ તમારે આખો જ કરીને કરવામાં આવતા વિરોધરૂપ વિષ છે એને તમારે કાઢી નાખવું હોય તો એમાં તમે એ કથનચિત શબ્દ મૂકો એટલે એ જતું રહે. એટલે કથનચિત અથવા સ્યાત, સ્યાત શબ્દ મૂકવાથી તમારો જે કોઈ પણ વાક્ય તમે બોલો એમાં જો કંઈ બીજી રીતે વિરોધ આવતો હોય તો વિરોધ રહે નહીં. તમે કંઈ પણ બોલો તો એની આગળ સ્યાત મૂકી દો તો તમારું વાક્ય સાચું. કેમ કે તો કોઈક અપેક્ષા એ સાચું છે એટલે બસ. એટલે સ્યાત મૂકવાથી તમે જે જે વાક્ય જે કંઈ બોલો છો કંઈ પણ એ બધામાં પાછળ પછી એની પાછળ આવતો વિરોધ, એ વિરોધ જે છે વિરોધનું વિષ. વિષ એટલા માટે કહ્યું કે વિરોધ રૂપી વિષ એટલા માટે કહેવામાં કે તમારી એ વાત સત્ય હશે ને એ પણ ઉડી જાય. વિષ શું કરે? સારી વસ્તુઓનો પણ એ બગાડ કરી નાખે. જેમાં ભેળવો એ બધાને ખરાબ કરી નાખે, જેમાં ભેળવો બધાને ખરાબ કરી નાખે. એટલે તમારી સારી સાચી વસ્તુ જે છે એમાં તમે એકાંત કરી જ મૂકી અને એને વિષ બનાવી દો છો. તો એવું કાઢવા માટે થઈ અને એક પદ્ધતિ છે કે તમે સ્યાત મૂકો આગળ. એ સ્યાત જે છે એ સારામાં સારો રસ્તો છે. એને એટલે સુધી કહ્યું કે એ રામ બાણ છે જે આગળ ક્યાંક આવશે. ત્યાં પ્રવચન સારમાં એમ કહ્યું છે કે રામ બાણ ઇલાજ છે. શેનો? તો કે આ વિરોધરૂપી વિષને નાશ કરવાનો. તમે સ્યાત મૂકો, બસ સ્યાત શબ્દ દ્વારા તમે એવા વિરોધરૂપી વિષને કાઢવા માટે તમારો પાક્કો એ સારામાં સારો ઈલાજ છે. ને પછી એને તો રામ બાણ કહી દીધું છે કે રામનું બાણ જ્યાં નિષ્ફળ ન જાય એ કામ કરે જ, એવી રીતે આ વિરોધરૂપી વિષ જે છે એ વિરોધરૂપી વિષને ટાળવાનો, એનો નાશ કરવાનો જો કોઈ રામબાણ ઈલાજ હોય સાચામાં સાચો એકદમ કારગત નીવડે જ 100% પાક્કો જો કોઈ હોય તો તમે સ્યાત શબ્દ છે તે છે એ સ્યાત મૂકો આગળ એટલે થઈ જાય. હવે એ વાત અહીંયા આપી છે કે અનંત ધર્મ છે, અનંત ધર્મ વાળું દ્રવ્ય એટલે અનંત ધર્મ છે તો પછી અનંત ધર્મ તો પછી એક એક કરીને કહેવા જણાવવામાં આવ્યા હોય, એક એક કરીને જણાવવામાં આવે પણ છતાંય એના જ કહેવામાં આવ્યા હોય, અનંત ધર્મ કહેવામાં આવ્યા હોય પણ વસ્તુના જ કહેવામાં તો આવ્યા હોય ને. હવે એ ધર્મને તમે જ લગાડીને કહો એટલે શું થાય, ખોટું થઈ જાય. તો એની જગ્યાએ તમે સ્યાત લગાડીને એને કહો તો એ વસ્તુ જે છે એ બરાબર થઈ જાય એમ કેવું છે. હવે જુઓ, હવે વાંચીએ, હવે થોડું વધારે સમજમાં આવશે, પછી પાછું વધારે સમજીએ. કેમ કે અડધેથી લીધું છે ને એટલે મને મને પ્રવચન સારું એ યાદ છે અને એનો ભાવ આખો યાદ છે, કેમ કે બધાને બહુ સમજાવ્યું હતું. આ જે છે ને 115 એની આગળનું બધું છે એ બધું બહુ લીધું હતું. એવું જે અનંત ધર્મો વાળું દ્રવ્ય, દ્રવ્યની વાત કરેલી છે એટલે એને અનંત ધર્મો છે ને, એવું અનંત ધર્મો વાળું દ્રવ્ય તેના એક એક ધર્મનો આશ્રય કરીને, એક એક અપેક્ષા ધર્મને લો તમે બરાબર છે, એક એક ધર્મનો આશ્રય કરીને વિવક્ષિત, વિવક્ષિત એટલે ચર્ચા કરી હોય એને વિવક્ષિત કહેવાય, એને કહેવા ધારેલી વાત જે છે એ બધું વિવક્ષિત કહેવાય બરાબર છે, એનો વિસ્તાર કર્યો હોય એ બધું વિવક્ષિત કહેવાય. અવિવક્ષિત એટલે જેનો તમે ચર્ચા કરી નથી, આગળ કઈ કહ્યું નથી, વિચાર કર્યો નથી એ અવિવક્ષિત છે. એટલે આ વિવક્ષિત ધર્મનો આશ્રય કરીને વિવક્ષિત અને અવિવક્ષિતના વિધિ નિષેધ વડે એને બરાબર સમજીને એના વડે પ્રગટ થતી સપ્તભંગી, સપ્તભંગી હવે આગળ આવે છે એટલે આપણે સપ્તભંગી અહીંયા હું નથી સમજાવતો, સપ્તભંગીને સમજીશું ત્યાર પછીથી પાછું આ લઈશું એટલે વધારે સમજાશે. ખરેખર તો એ સપ્તભંગી પછીનું આ છે, અને સપ્તભંગી આમાં પછી આપી છે, મુશ્કેલી પડે ને આમાં તકલીફ એ છે, આ થોડુંક જુદી રીતે લખ્યું છે. એટલે એના વડે પ્રગટ થતી સપ્તભંગી સતત સમ્યક રીતે ઉચ્ચારવામાં આવતા સ્યાત, સ્યાત શબ્દ સપ્તભંગીમાં આગળ દરેકમાં સ્યાત શબ્દ મૂકી અને કહેવામાં આવ્યું છે. સ્યાત એટલે કથનચિત કોઈ પ્રકારે આમ છે બરાબર, એવો સ્યાત શબ્દને લીધે થઈ અને પેલા જકારમાં રહેલા વિષનો નાશ કરે છે. અમોઘ મંત્ર થઈ જાય છે સ્યાત જે મૂકો એટલે એ સપ્તભંગીની અંદર જે છે તે શું છે, સપ્તભંગી પહેલા લઈને પછી કરી જાય. એટલે આ આટલું જેટલું તમને સમજાયું એટલું રાખો, કેમ કે સપ્તભંગીને લઈને પછી આગળ વાત કરશું તો આ વધારે સારી રીતે બેસશે. એનું આ અનુસંધાન છે, એનું અનુસંધાન આ તો પાછલા પાના ઉપર છે. આ જે છે ને એ મને બરાબર યાદ છે, તો પામા સાથે યાદ છે બધું પ્રવચન સારમાં. સપ્તભંગી સમજવાની છે, આમાં આવે છે સપ્તભંગી એટલે સારું થશે, સપ્તભંગી પણ સમજાઈ જશે. બહુ અગત્યની વસ્તુ છે, સરસ વસ્તુ છે. પ્રવચન સાર ગાથા 115 ટીકામાંથી લેવામાં આવી. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ સ્વાધ્યાય, બરાબર છે, સમય પણ પૂરો થાય છે. હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો. એકાંતની વાત સમજવાની હતી આપણે, અનેકાંતની વાત સમજ્યા પછી એકાંત અને એકાંતમાં બે એકાંત આપણે લીધા બરાબર છે, સમ્યક એકાંત અને મિથ્યા એકાંત એ બંનેના દાખલા લીધા, આમાં કઈ સમજણ ન પડી હોય તો પ્રશ્ન પૂછો. સપ્તભંગી આપણે આવતી વખતે પહેલા લઈ લઈશું અને પછી આગળનું બીજું લઈશું. સપ્તભંગી એના પછી થોડીક આવે છે પણ એના પહેલા આપણે લઈ લઈશું તો વધારે સારું પડશે, કેમ કે પછી સપ્તભંગીની જ વાત ઘણી બધી કરી દીધી છે એટલે વચ્ચેના પ્રશ્નો આપણે પછીથી લઈશું એ વધારે સારું પડશે. 110 પ્રશ્ન છે ને એમાં સપ્તભંગીથી શરૂઆત ક્યાંથી કરી દીધી છે, એમને તો સીધું સપ્તભંગીમાં ઉતારીને બતાવો એટલે તમને સપ્તભંગીનો ખ્યાલ હોય તો જ તમે આ કરી શકો. એટલે આ તો બધું ખૂબ અઘરું પડી જાય છે, અને સપ્તભંગી જ કરીને હોય એ આમાં પ્રશ્ન ન કરે એટલે આ બધું ખૂબ અઘરું પડે એવું છે. એટલે આપણે પહેલા સપ્તભંગી કરાવી દઈશું, પ્રવચન સારમાંથી સપ્તભંગી છે ને એ કરાવી પછી આ બધા પ્રશ્નો લઈશું. એટલે આપણે આ પ્રશ્નોનો ક્રમ એમનો જે છે ને એનો આપણે થોડુંક ઉલ્લંઘન કરીશું, ક્રમ આપણે બદલીશું બરાબર છે, તો આવતી વખતે સપ્તભંગી લઈશું બરાબર છે. તો પ્રશ્ન નથી, ચાલો તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.